એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક અરે બહુ જ ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે એવા પુસ્તકની ચર્ચા કરવાના છીએ.
હા,
ક્લિન્ટ સ્મિથનું પુસ્તક છે હાઉ ધ વર્ડ ઇઝ પાસ્ટ. ગુજરાતીમાં કહીએ તો શબ્દ કેવી રીતે પસાર થાય છે. આ પુસ્તક અમેરિકાના ઇતિહાસ વિશે છે, ખાસ કરીને ગુલામીનો જે વારસો છે એને ત્યાં કેવી રીતે યાદ રખાય છે અથવા તો કદાચ કેવી રીતે ભૂલી જવાય છે એની વાત છે.
નમસ્કાર. અને આ વિષય જુઓ, ખાલી અમેરિકા માટે જ મહત્વનું નથી, એ તો દરેક સમાજ માટે છે કે આપણે આપણા ભૂતકાળના જે અઘરા સત્યો છે એનો સામનો કેવી રીતે કરીએ છીએ, કારણ કે એના પર જ આપણું વર્તમાન અને કહી શકાય કે ભવિષ્ય ટકેલું છે.
બરાબર.
અને સ્મિથનું પુસ્તક એ કોઈ સૂકો ઇતિહાસ નથી, ના, એ તો ભૌતિક સ્થળોની વાત કરે છે. સ્મારકો, જૂના વાવેતર વિસ્તારો, જેલો, ત્યાં જઈને લેખક પૂછે છે કે આ જગ્યાઓ આપણને શું શીખવે છે ઇતિહાસ વિશે, અને એ શીખવવાની જે આખી પ્રક્રિયા છે એ આપણી યાદશક્તિને કેવી રીતે ઘડે છે.
તો આ લેખક ક્લિન્ટ સ્મિથ, એમના વિશે થોડું જાણીએ. એ ખાલી લેખક નથી પણ ઘણું બધું છે.
હા, એમ જ.
જેમ કે ધી એટલાન્ટિક જેવા મોટા મેગેઝિનમાં લખે છે, હાર્વર્ડમાંથી શિક્ષણ શાસ્ત્રમાં પીએચડી કર્યું છે અને પાછા પુરસ્કૃત કવિ પણ છે.
ઓહ વાહ.
હા, એટલે જાતિ, ન્યાય, અસમાનતા આ બધા વિષયો પર એમનું લખાણ એકદમ ઊંડું અને સંવેદનશીલ હોય છે.
સાચી વાત છે. અને એમના દ્રષ્ટિકોણની ખાસ વાત શું છે ખબર છે? એમાં ઘણી બધી વસ્તુઓ ભેગી થાય છે. એક તો શૈક્ષણિક અભ્યાસ તો ખરો જ, પછી પત્રકાર જેવી તપાસ, કવિ જેવી નજર, અને ઉપરથી ન્યૂ ઓર્લિયન્સમાં ઉછરેલા એક અશ્વેત વ્યક્તિ તરીકેના પોતાના અનુભવો.
એટલે બહુ બધા લેયર્સ છે એમના કામમાં.
બરાબર. અને એ જે કહે છે ને સ્થળનું શિક્ષણ શાસ્ત્ર, એટલે કે જગ્યાઓ પોતે જ ટીચર છે. એ ઇતિહાસ શીખવે છે, પણ કેવી રીતે? ખાલી તથ્યો નહીં પણ લાગણીઓ, મૂલ્યો અને ઘણીવાર તો મતલબ વિવાદાસ્પદ વાર્તાઓ પણ પેઢી દર પેઢી આગળ વધારે છે. આ જ અભિગમ એમના પુસ્તકને અસરકારક બનાવે છે.
ચાલો હવે પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. સ્મિથ ખરેખર કહેવા શું માંગે છે? એમનો મુખ્ય તર્ક શું છે?
મુખ્ય તર્ક એ છે કે જુઓ, અમેરિકામાં ગુલામીનો ઇતિહાસ કેવી રીતે સમજાય છે એ કોઈ નક્કી થઈ ગયેલી વાત નથી, પથ્થરની લકીર નથી. પણ એ સતત ઘડાય છે. કોણા દ્વારા? તો કે ઐતિહાસિક સ્થળો પર જે વાર્તાઓ કહેવાય છે અને જે નથી કહેવાતી એના દ્વારા. એટલે ઇતિહાસ ખાલી ભૂતકાળ નથી, એ વર્તમાનમાં જીવે છે, શ્વાસ લે છે અને એના પર સતત ચર્ચા ચાલે છે.
અને આ પુસ્તક જે સમસ્યા તરફ આંગળી ચીંધે છે એ શું છે?
અજી, અમેરિકાની સામૂહિક વિસ્મૃતિ. મતલબ ગુલામીની વાત આવે ત્યારે કાં તો ભૂલી જવું અથવા તો ઇતિહાસને પોતાની સગવડ પ્રમાણે થોડો બદલી નાખવો. ઘણી જગ્યાએ ગુલામીની ભયાનકતાને ઓછી આંકવામાં આવી છે, ક્યાંક તો એને રોમેન્ટિક બનાવી દેવાય છે.
અચ્છા.
સ્મિથ એ જ બતાવે છે કે ભૂતકાળનો આમ પ્રામાણિકપણે સામનો ન કરવાની જે વૃત્તિ છે એ સીધી રીતે આજની વંશીય અસમાનતા અને સામાજિક ભાગલા સાથે જોડાયેલી છે.
પુસ્તકની રીત પણ અલગ છે ને? મતલબ ખાલી થિયરી નથી.
ના, બિલકુલ નહીં.
લેખક પોતે જાય છે 8 અલગ અલગ જગ્યાએ જ્યાં ગુલામીનો ઇતિહાસ જોડાયેલો છે. થોમસ જેફરસનનું ઘર મોન્ટેસેલો, ત્યાંથી શરૂ કરીને અંગોલા જેલ, ન્યુયોર્ક શહેર, બધે.
હા.
અને દરેક જગ્યાએ જુએ છે કે શબ્દ એટલે કે વાર્તા, યાદ, સત્ય એ કેવી રીતે પસાર થાય છે લોકોમાં, ગાઈડ દ્વારા, મુલાકાતીઓ દ્વારા. એટલે આ પુસ્તક ઇતિહાસનું પુનરાવર્તન નથી કરતું.
બરાબર.
પણ ઇતિહાસ વિશે વાત કરે છે, કેવી રીતે બને છે, કેવી રીતે સચવાય છે, ક્યારેક કેવી રીતે બદલાય છે અને આજે આપણે એને કેવી રીતે અનુભવીએ છીએ.
એકદમ સાચું. અને પુસ્તકનો હેતુ પણ સ્પષ્ટ છે. જે કોઈ પણ આજના વંશીય મુદ્દાઓના મૂળને સમજવા માંગે છે એમના માટે આ પુસ્તક ઉપયોગી છે, ખાસ કરીને એવા લોકો માટે જેમણે કદાચ ઇતિહાસનું થોડું સાફ સુથરું, આમ સેનેટાઇઝ્ડ વર્ઝન સાંભળ્યું હોય. આ તો એક પ્રકારનું આહ્વાન છે કે ભાઈ, આપણે આપણા દેશની જે કહાણી કહીએ છીએ એ જરા વધારે પ્રામાણિકતાથી કહીએ. પુસ્તક સવાલ પૂછે છે કે આપણે ઇતિહાસની કઈ વાર્તાઓ પસંદ કરીએ છીએ અને શા માટે.
ચાલો તો હવે પુસ્તકની જે સફર છે એમાં થોડા ઊંડા ઉતરીએ. સ્મિથની યાત્રા શરૂ થાય છે ન્યૂ ઓર્લિયન્સથી, એમનું પોતાનું શહેર જ્યાં એ મોટા થયા.
હા, એમનું હોમટાઉન.
એક એવું શહેર જ્યાં ગુલામી અને અમેરિકન ગૃહયુદ્ધનો વારસો શેરીઓના નામમાં, સ્મારકોમાં, બધે જ જીવંત છે. અને આ જ અનુભવ એમને પ્રેરણા આપે છે. એમને જાણવું છે કે આ ઇતિહાસ કેવી રીતે જુદા જુદા સમુદાયો કહે છે અથવા તો ક્યારેક છુપાવે છે.
અહીંથી પછી એ જાય છે વર્જિનિયા, મોન્ટિસેલો પ્લાન્ટેશન, થોમસ જેફરસનનું ઘર. હવે જેફરસન એટલે કોણ? જેમણે સ્વતંત્રતાની ઘોષણા લખી. પણ એ જ માણસે 600થી વધુ લોકોને ગુલામ તરીકે રાખ્યા હતા. આ જ મોટો વિરોધાભાસ છે.
બાપરે,
ત્યાં બે પ્રકારની ટૂર ચાલે છે. એક જેફરસનની મહાનતા પર ફોકસ કરે, અને બીજી, જે પ્રમાણમાં નવી છે, એ ગુલામ બનાવાયેલા લોકોના જીવન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને રસપ્રદ વાત એ છે કે ત્યાંના મુલાકાતીઓ અને સંસ્થા પોતે પણ આ બે વાર્તાઓ વચ્ચેનો તણાવ અનુભવે છે. આ બતાવે છે કે ઇતિહાસને પ્રામાણિક રીતે રજૂ કરવું એ કેટલું મુશ્કેલ કામ હોઈ શકે છે. ધીમી પ્રક્રિયા છે.
આનાથી સાવ ઉલટો અનુભવ થાય છે લુઇઝિયાનાના વીટની પ્લાન્ટેશનમાં.
હા, તદ્દન વિપરીત.
આ મ્યુઝિયમનો તો એક જ ઉદ્દેશ્ય છે, ગુલામીની કહાણી કહેવી, પણ ગુલામોના દૃષ્ટિકોણથી. ત્યાં તમે જાઓ તો ગુલામ બનાવાયેલા લોકોના નામ લખેલી દિવાલ છે, ગુલામ બાળકોની મૂર્તિઓ છે જે હૃદય કંપાવી દે, એનો સીધો સામનો કરાવે છે. આને કદાચ આપણે કહી શકીએ પ્રામાણિક ગણતરી, મતલબ સાચો હિસાબ.
પણ પછી આવે છે અંગોલા જેલ, એ પણ લુઇસિયાનામાં જ. આ એક મેક્સિમમ સિક્યોરિટી જેલ છે.
અને ક્યાં બનેલી છે?
એક જમાનાના વિશાળ પ્લાન્ટેશનની જમીન પર. અહીં ભૂતકાળ અને વર્તમાન એટલી ભયાનક રીતે જોડાયેલા છે. સ્મિથ બતાવે છે કે કેવી રીતે પેલી જૂની પ્લાન્ટેશન સિસ્ટમ હતી એ જ જાણે આજના જેલ ઔદ્યોગિક સંકુલમાં બદલાઈ ગઈ છે. મોટાભાગના કેદીઓ અશ્વેત છે, અને એ લોકો ઘોડા પર સવાર બંદૂકધારી રક્ષકોની નજર હેઠળ ખેતરોમાં કામ કરે છે.
અરે રે, એ તો ગુલામી જેવું જ દ્રશ્ય થયું.
બિલકુલ, જાણે ઇતિહાસનું પુનરાવર્તન. અને પાછું જેલનું જે મ્યુઝિયમ છે એ વોર્ડન લોકોની વાહવા કરે છે, પણ જેલનો જે ક્રૂર ઇતિહાસ છે એને સાવ નજરઅંદાજ કરે છે. અંગોલા એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે કે ગુલામીનો વારસો એ ખાલી યાદ નથી, એ ચાલુ વાસ્તવિકતા છે.
આગળ સ્મિથ વર્જિનિયાના બ્લેન્ડફોર્ડ કબ્રસ્તાનમાં જાય છે, અને ત્યાં એ લોસ્ટ કોઝ નામની એક વિચારધારાનો સામનો કરે છે.
હા, આ લોસ્ટ કોઝ એટલે શું?
એ ઇતિહાસનું એક એવું વર્ઝન છે જે અમેરિકન ગૃહયુદ્ધમાં દક્ષિણી રાજ્યોનો જે પક્ષ હતો એને બહુ ઉમદા અને વીર તરીકે ચિત્રવાનો પ્રયાસ કરે છે, અને ગુલામી જે મુખ્ય મુદ્દો હતો એને સાવ ગૌણ બનાવી દે, અથવા એમ કહે કે યુદ્ધ તો રાજ્યોના અધિકાર માટે હતું.
અચ્છા, ઇતિહાસને તોડી મરોડીને રજૂ કરવાની વાત.
હા, સ્મિથ ત્યાં કોન્ફેડરેટ સૈનિકોના જે વંશજો છે એમના દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જાય છે, અને જુએ છે કે કેવી રીતે આ ખોટી કહાણી પેઢી દર પેઢી જીવંત રાખવામાં આવે છે. આ બતાવે છે કે ઇતિહાસની યાદો પણ એક યુદ્ધનું મેદાન બની શકે છે, કોની વાર્તા જીતશે.
પછી એ જાય છે ટેક્સાસ, ગેલવસ્ટન આઇલેન્ડ. ત્યાં સ્મિથ જૂનટીન્થ નામની ઉજવણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
જૂનટીન્થ એ શું છે?
જૂનટીન્થ એટલે 19 જૂન 1865. આ એ દિવસ છે જ્યારે ટેક્સાસમાં જે ગુલામ બનાવાયેલા લોકો હતા એમને આખરે ખબર પડી કે તેઓ મુક્ત થઈ ગયા છે.
હા,
અને ક્યારે? મુક્તિની ઘોષણા થઈ એના લગભગ 2.5 વર્ષ પછી.
શું વાત કરો છો, 2.5 વર્ષ મોડું?
હા, એટલે ગેલવેસ્ટન એ આ રજાનું જન્મસ્થળ છે. સ્મિથ આ તહેવારનો ઇતિહાસ જુએ છે, અશ્વેત સમુદાય માટે એનું શું મહત્વ છે, સ્વતંત્રતા, સ્થિતિસ્થાપકતા અને દુઃખ વચ્ચે પણ આનંદનું પ્રતીક. આ પ્રકરણ એ બતાવે છે કે કેવી રીતે જે સમુદાયોને હાંશિયામાં ધકેલી દેવાયા હોય એ લોકો પોતાની યાદો અને ઉજવણીની પરંપરાઓ જાતે બનાવે છે, જે ઘણીવાર મુખ્ય પ્રવાહની વાર્તાઓથી અલગ હોય છે.
ન્યૂયોર્ક સિટીની મુલાકાત પણ આંખ ખોલી નાખેરી છે. આપણને એમ જ હોય કે ગુલામી એટલે દક્ષિણના રાજ્યો.
હા, સામાન્ય રીતે એવું જ મનાય છે.
પણ સ્મિથ એક એવી ટૂર લે છે જે બતાવે છે કે ન્યૂયોર્ક શહેરના પણ ગુલામી સાથે કેટલા ઊંડા સંબંધો હતા, પણ એને ઇરાદાપૂર્વક ભૂલાવી દેવાયા છે. વોલ સ્ટ્રીટ પર ગુલામ બજાર હતું, શહેરના બાંધકામમાં ગુલામ મજૂરીનો ઉપયોગ થયો હતો, અને ત્યાં આફ્રિકન લોકોની દફનભૂમિ પણ મળી આવી.
બાપ રે, વોલ સ્ટ્રીટ પર.
હા, આ બધું બતાવે છે કે કેવી રીતે ઉત્તરમાં પણ જે કહેવાતા ઉદાર રાજ્યો હતા ત્યાં પણ ગુલામીના ઇતિહાસને વ્યવસ્થિત રીતે જાહેર વાર્તામાંથી કાઢી નાખવામાં આવ્યો છે. આ વાંચીને તો મને એમ થયું કે આપણે પણ આપણા શહેરોમાં જોવું જોઈએ કયા ઇતિહાસ દટાયેલા પડ્યા છે.
અને છેલ્લે સ્મિથ એટલાન્ટિક મહાસાગર પાર કરીને સેનેગલ જાય છે, ગોરી આઇલેન્ડ, જે ગુલામ વેપારનું એક મોટું કેન્દ્ર હતું. ત્યાં હાઉસ ઓફ સ્લેવ્સ અને ડોર ઓફ નો રિટર્ન જેવી જગ્યાઓ છે. એ ગુલામ વેપારની જે ભયાનકતા હતી એના શક્તિશાળી પ્રતીક છે. આ મુલાકાત અમેરિકન ગુલામીને એના આફ્રિકન મૂળ સાથે જોડે છે, એને એક વૈશ્વિક સંદર્ભ આપે છે. અને સ્મિથ એ પણ જુએ છે કે આ ઇતિહાસ આફ્રિકામાં કેવી રીતે યાદ રખાય છે અને પ્રવાસીઓ સામે કેવી રીતે રજૂ કરાય છે.
પુસ્તકનો જે ઉપસંહાર છે એ થોડો અંગત બને છે. સ્મિથ પોતાના દાદા દાદી સાથે વાત કરે છે, એમના જીવન વિશે, એમના મા બાપના જીવન વિશે, અને પૂછે છે કે ગુલામી અને એના પછીના સમય વિશે એમને કઈ વાર્તાઓ કહેવામાં આવી હતી.
અને એમાં શું જાણવા મળે છે?
એમને ખ્યાલ આવે છે કે ભૂતકાળના જે સૌથી દુઃખદાયક પાસાઓ છે એના વિશે વાત કરવાની એક અનિચ્છા હોય છે, લોકો બોલવાનું ટાળે છે. અને આ પણ એક રીતે જોઈએ તો પેલી રાષ્ટ્રીય વિસ્મૃતિનું જ એક નાનું અંગત સ્વરૂપ છે. એટલે આખરે યાદ રાખવાનું કામ એ સામૂહિક જવાબદારી પણ છે અને અંગત પણ.
તો આ આખી જે સફર કરી પુસ્તકની, એમાંથી મુખ્ય કયા વિચારો કે સંદેશા આપણે તારવી શકીએ? મને લાગે છે કે અમુક બાબતો બહુ મહત્વની છે. પહેલું તો પેલું સ્થળનું શિક્ષણશાસ્ત્ર, કે ભૌતિક જગ્યાઓ, સ્મારકો હોય, મ્યુઝિયમ હોય, ઐતિહાસિક સ્થળો હોય, એ મૂંગા નથી હોતા. એ આપણને ઇતિહાસનું એક ચોક્કસ વર્ઝન શીખવે છે. આપણે ભારતમાં પણ જોઈએ છે ને, કોઈ સ્થળની રજૂઆત કેવી રીતે થાય છે એના પરથી ઇતિહાસની આપણી સમજ બને છે. કઈ વાર્તા બહાર આવે છે, કઈ દબાઈ જાય છે.
બરાબર.
બીજો મુદ્દો મને લાગે છે કે જાહેર સ્મૃતિ અને ઐતિહાસિક તથ્ય વચ્ચેનો ગેપ. પુસ્તક બતાવે છે કે પ્રોફેશનલ ઇતિહાસકારો જે લખે છે અને સમાજ જે વાર્તાઓ અપનાવે છે, ઘણીવાર સરળ દંતકથા જેવી, એમાં ફરક હોય છે.
પેલું લોસ્ટ કોઝનું ઉદાહરણ.
હા,
આવી જે પસંદગીપૂર્વકની યાદો હોય ને, એ કોઈક હેતુ માટે હોય છે. આપણે આપણી આસપાસ પણ જોઈ શકીએ છીએ કેવી રીતે રાષ્ટ્રીય કે સ્થાનિક દંતકથાઓ ઇતિહાસ પર હાવી થઈ જાય છે.
ત્રીજું, અને આ મને બહુ સ્પર્શી ગયું, ભૂતકાળની નિકટતા. પુસ્તક વારંવાર કહે છે કે ગુલામી જેવો ઇતિહાસ એ કંઈ બહુ દૂરનો ભૂતકાળ નથી, એનો વારસો આજે પણ વર્તમાનને આકાર આપી રહ્યો છે. પેલી અંગોલા જેલ,
હા, એનું ઉદાહરણ ચોંકાવનારું છે.
એ જીવતું ઉદાહરણ છે. આ વિચાર આપણને આપણા સંદર્ભમાં પણ વિચારવા મજબૂર કરે છે કે આપણી આજની સામાજિક અસમાનતાઓ છે એના મૂળ ક્યાં છે. ભૂતકાળ ખરેખર ક્યારે પૂરો થતો નથી.
ચોથો મુદ્દો છે મૌન અને ભૂંસણપટ્ટીનું મહત્વ. મતલબ કોઈ ઐતિહાસિક સ્થળે જે નથી કહેવાતું એ પણ એટલું જ મહત્વનું છે જેટલું કહેવાય છે.
સાચી વાત.
ન્યૂયોર્કમાં ગુલામીનો ઇતિહાસ ભૂંસી નાખવાનો જે પ્રયાસ થયો એ આનું ઉદાહરણ છે. આ ઇરાદાપૂર્વકનું મૌન છે, કથા પર કંટ્રોલ રાખવાનો પ્રયાસ. આપણે પણ પૂછવું જોઈએ કે આપણા ઇતિહાસમાં કયા અવાજોને ચૂપ કરી દેવાયા છે.
અને પાંચમું, ભૂતકાળનો સામનો કરવો કે એને ટાળવો, આ એક પસંદગી છે. પુસ્તક બે રસ્તા બતાવે છે, વિટની પ્લાન્ટેશન જેવો પ્રામાણિક સામનો અને બ્લેન્ડફોર્ડ કબ્રસ્તાન જેવી વિકૃતિ કે બચાવ. સ્મિથ કહે છે કે આ પસંદગીના પરિણામો છે, સમાજ માટે, ન્યાય માટે, આપણી ઓળખ માટે. દરેક સમાજે નક્કી કરવું પડે છે કે એ પોતાના અઘરા ભૂતકાળ સાથે કેવી રીતે કામ લે છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં રહી જાય, ભલે સીધા કોટ ન હોય પણ એના મૂળ વિચારો બહુ શક્તિશાળી છે.
હા, જેમ કે એક વિચાર એવો છે કે ગુલામી અમેરિકી ઇતિહાસનો ખાલી એક સાઇડનો મુદ્દો નથી, એ તો એના કેન્દ્રમાં હતી અને એની અસર આજે પણ છે. આનો મતલબ એ કે તમે ગુલામીને એમ બાજુ પર મૂકીને અમેરિકાની વાર્તા ન કહી શકો, એ તો પાયામાં છે.
બીજો એક વિચાર જે મને ગમ્યો, આપણે આપણી આસપાસની જગ્યાઓ વિશે જે વાર્તાઓ કહીએ છીએ એ બતાવે છે કે આપણે કોણ છીએ અને ભવિષ્યમાં શું બનવા માંગીએ છીએ. એટલે કે સ્મારકો અને ઐતિહાસિક સ્થળો એ ખાલી ભૂતકાળના અવશેષ નથી, પણ આપણા આજના મૂલ્યો અને ભવિષ્યની આપણી દિશાનું પણ પ્રતિબિંબ છે.
અને પેલો અંગોલા જેલવાળો વિચાર, ભૂતકાળ અમૂર્ત નથી, એ તો ધરતી પર કોતરાયો છે. ઇતિહાસ ખાલી પુસ્તકોમાં નથી જીવતો, એ જમીનમાં, ઇમારતોમાં, સંસ્થાઓમાં, લોકોના જીવનમાં જીવંત છે અને એના પરિણામો આપણે આજે પણ ભોગવી રહ્યા છીએ.
અને છેલ્લો વિચાર જે વિટની કે ગોરી આઇલેન્ડના અનુભવમાંથી આવે છે, કોઈ વાતને બુદ્ધિથી જાણવી અને એને ખરેખર અનુભવવી એ બે સાવ અલગ વસ્તુઓ છે. સ્થળ પર જઈને, ત્યાંની વાર્તાઓ સાંભળીને, ત્યાંની હવા અનુભવીને જે ઊંડી સમજ અને સહાનુભૂતિ પેદા થાય છે એ કદાચ ખાલી વાંચવાથી ન આવે.
તો આ બધી વાતો થઈ પુસ્તકની, પણ આ બધા વિચારો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પડે? મને લાગે છે કે ત્રણ મુખ્ય રસ્તા છે. પહેલું, આપણે વધુ જાગૃત પ્રવાસી અને નાગરિક બની શકીએ.
કેવી રીતે?
જ્યારે પણ કોઈ ઐતિહાસિક સ્થળ કે સ્મારકની મુલાકાત લઈએ ત્યારે ખાલી જોઈને આવી ન જઈએ, પણ સવાલ પૂછીએ. અહીં કોની વાર્તા કહેવાય છે, કોની નથી કહેવાતી, આ કોણે બનાવ્યું હશે, શા માટે બનાવ્યું હશે.
હા, બીજું એ કે આપણે જે ઇતિહાસ ભણ્યા છીએ એના પર પણ સવાલ ઉઠાવી શકીએ. શું આપણને શાળામાં જે શીખવવામાં આવ્યું એ પૂરતું હતું? શું એમાં બધાના દૃષ્ટિકોણ સામેલ હતા? આ પુસ્તક આપણને ઇતિહાસના બીજા સ્ત્રોતો શોધવા અને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે પ્રેરે છે.
અને ત્રીજું, અને કદાચ સૌથી મહત્વનું, આજના અન્યાયના મૂળને સમજવામાં મદદ મળે. જ્યારે આપણે સમાજમાં કોઈ અસમાનતા કે ભેદભાવ જોઈએ છીએ ત્યારે આ પુસ્તક આપણને યાદ દેવડાવે છે કે આ બધું ક્યાંક ને ક્યાંક ઇતિહાસ સાથે જોડાયેલું છે. ભૂતકાળને સમજ્યા વગર વર્તમાનની સમસ્યાઓનો ઉકેલ લાવવો બહુ અઘરો છે.
એટલે ટૂંકમાં કહીએ તો આ પુસ્તક આપણને આપણી આસપાસ જે ઇતિહાસ પથરાયેલો છે એને વધુ ઊંડાણથી, વધુ વિવેક બુદ્ધિથી અને કદાચ વધુ સહાનુભૂતિથી જોતા શીખવે છે. આખી ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ રહી ગઈ એ છે કે ઇતિહાસ કેવી રીતે વર્તમાનમાં સતત લખાતો રહે છે અને એના પર સંઘર્ષ ચાલતો રહે છે. પેલી ન્યૂયોર્કવાળી વાત કે આટલા મોટા શહેરમાં પણ ગુલામીના ઇતિહાસને આટલી ચાલાકીથી ભૂસી શકાય એ ખરેખર ચોંકાવનારું છે. એ બતાવે છે કે ભૂલવું એ પણ એક સક્રિય પ્રક્રિયા છે, નિષ્ક્રિય નહીં.
અને મારા માટે જે વિચાર કાયમ રહેશે તે છે ગુલામીના વારસાની નિકટતા. એ કેવી રીતે જમીનમાં, સંસ્થાઓમાં, સમાજના તાણાવાણામાં આજે પણ જીવંત છે. અને આ પુસ્તક જે ભારપૂર્વક કહે છે એ વાત કે ભૂતકાળના જે અંધારા પાસાઓ છે એનો સામનો કરવો એ કોઈ શરમાવા જેવી વાત નથી, પણ એક વધુ સારું, વધુ ન્યાયી ભવિષ્ય બનાવવા માટેની એ પહેલી શરત છે. આ ખાલી અમેરિકા માટે નથી, દરેક સમાજ માટે આ એક પડકાર છે. શું આપણે આપણા ઇતિહાસના અગ્રસત્યોનો સામનો કરવા તૈયાર છીએ? આ એક એવો સવાલ છે જે આપણને સૌને વિચારતા કરી મૂકે છે. નહીં,
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.